તારીખ 19/4/1997, ડાયરીના બોલ નંબર 489 અને 490 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 45.
સમજણના બે પ્રકાર છે, યથાર્થ સમજણ અને અયથાર્થ સમજણ. અસમજણ ની વાત નથી, અહિયાં નથી સમજતો એની વાત નથી, સમજે છે એની વાત છે. એમાં બે પ્રકાર છે, સમજમાં બે પ્રકાર છે. ઉલટું સમજે ન સમજે એની ચર્ચા નથી. અયથાર્થ સમજણનો બહારનો દેખાવ આગમ અનુસાર હોય તો પણ આશય જુદો હોવાથી, એટલે કે આત્મહિતનું લક્ષ્ય ન હોવાથી તેમાં યથાર્થતા હોતી નથી. સમજણ તો છે આગમ અનુસાર, દેખાવ પણ સારો થાય. વાત તો બધી આગમ અનુસાર કરે છે, તો આગમમાં કે છે એવું જ સમજાવે છે, એવું સમજે છે ને સમજાવે છે. યથાર્થ સમજણ છે શું, જેને આત્મકલ્યાણનું લક્ષ્ય નથી એટલે સ્વલક્ષ નથી, તેની સમજણ આગમ અનુસાર હોય તો પણ બહારનો દેખાવ છે. આગમ છે એમાં આત્મકલ્યાણના આશયથી સમજાવેલું છે, બરાબર છે. હવે અહીંયા દેખાવ પણ બરાબર થાય કે આગમ પ્રમાણે, પોતે આશય નથી જાળવતો એટલે એ સમજણ આગમ અનુસાર ની હોય તો પણ અયથાર્થ છે.
પોતાને આવા આત્મકલ્યાણ માટે કઈ રીતે પ્રયોજન જોઈ છે એ લક્ષ્ય જાણતો નથી,
પ્રયોજન ને જોડતો નથી. હિત અહિતના પ્રયોજન ને જે જોડવો જોઈએ, સાંકળવો જોઈએ, સાંકળતો નથી. આગમ વિરુદ્ધ અથવા સિદ્ધાંત વિરુદ્ધ સમજણ તે સમજણ નથી, એ તો ગેરસમજણ છે અથવા અવળી સમજણ છે, ને એની તો જ આપણે ચર્ચા નથી કરતા. આ તો બરાબર સમજાય છે, બરાબર સમજાય છે, છતાં યથાર્થતા નથી એ વિચારવું છે. આગમ વિરુદ્ધમાં, આગમ વિરુદ્ધમાં તો કહેવા માંગે દ્રવની વાત ને સમજે પર્યાય ની, વાત કહેવા માંગે પર્યાય ની સમજે દ્રવની. શું એટલે ઉલટું સમજતો હોય, જેને વિરુદ્ધ સમજતો હોય એને ગેરસમજણ અથવા અણસમજણ કે છે. જ્યાં સુધી સમજણમાં અયથાર્થતા રહે, આગમ વિરુદ્ધમાં આમ પણ લઈ સીધો દાખલો રહે, પુણ્ય ને ઉપાદેય માને, પુણ્ય ને આત્મકલ્યાણ નું કારણ માને, શુભ ભાવ ને શાસ્ત્ર જ્ઞાન ના ઉઘાડ ને બાહ્ય ઉઘાડ ને આત્મકલ્યાણ નું કારણ માને, આ બધી આગમ વિરુદ્ધ સમજણ છે, સિદ્ધાંત વિરુદ્ધ છે. યથાર્થ યથાર્થમાં સ્વલક્ષ ને પરલક્ષ આવે છે.
ગઈકાલે સત્સંગમાં વાત ચાલી રહી,
જ્યાં સુધી સમજણ માં અયથાર્થતા રહે ત્યાં સુધી પ્રયોગ થઈ શકતો નથી. સમજે ખરો, પ્રયોગ ન ચડી શકે. જે વાત સમજે એને પ્રયોગમાં ન લાવી શકે, કેમ કે પ્રયોગમાં કોણ લાવે જેને આત્મહિત કરવું છે. હવે એ આત્મહિતના લક્ષ્ય તો સમજ્યો જ નથી, તો પ્રયોગ ક્યાંક. એટલે મોટા ભાગના શાસ્ત્રના અધ્યયન કરનારા હું મુક્ષુઓ પ્રયોગ એ નથી ચડતા. એનું કારણ એ સમજે છે બરાબર, ગુરુદેવ કે જ્ઞાની કે પકડે છે વાત, પણ પરલક્ષી હોવાથી પોતે એનો પ્રયોગ પોતાના માટે નથી કરી શકતા. અથવા સમજણનો પ્રયોગ એ સમજણનો સદઉપયોગ છે. સમજણનો જે પ્રયોગ છે એ સમજણનો સદઉપયોગ છે. પોતાનો ઉપયોગ કરે તો સદઉપયોગ ગણાય ને, પોતાના માટે ઉપયોગ કરે તો જ સદઉપયોગ ગણાય. અંતર્મુખ થવાનો પ્રયોગ થતા પહેલા યથાર્થ સમજણ હોય છે, સ્વલક્ષી યથાર્થ સમજણ હોય ત્યાર પછી જ અંતર્મુક્તા સુધી પહોંચી શકે. નહીંતર અંતર્મુક્તા સુધી તો બીજો પ્રયોગ ન કરી શકે, અંતર્મુખ નો પ્રયોગ તો ક્યાંથી કરી શકે. અથવા આત્મહિતના લક્ષ્ય સમજણ કરનાર મુમુક્ષુ પોતાની સમજણને પ્રયોગ પદ્ધતિમાં લાવે છે. આત્મહિતના લક્ષ્ય સમજણ કરનાર મુમુક્ષુ પોતાની સમજણને પ્રયોગ પદ્ધતિમાં લઈ આવે છે, એટલે અમલીકરણ ચાલુ કરે. એનો જ્ઞાનીની યથાર્થ સમજણ છે, એને તો સમ્યક જ્ઞાન કહીએ છીએ આપણે. એનું નામ સમ્યક જ્ઞાન પાડ્યું છે, જ્ઞાનીને તો સમ્યક જ્ઞાન છે. એટલે એમાં કઈ બીજો તર્ક વિતર્ક નો અવકાશ જ નથી. મુમુક્ષુની સમજણમાં તર્ક થઈ શકે કે યથાર્થ છે કે અયથાર્થ છે, ભલે આગમ અનુસાર હોય તો.
કોઈ પણ જે પ્રસંગ લાઈટલી લેવો એવું સમજવા મળ્યું, પછી કોઈ પણ કોઈ પણ આવે એ રીતે લાઈટલી લ્યો તો એનો સદુપયોગ થયો છે, તો પોતે એટલે આકુલતા ઓછી એવું કેમ.
સમજણને પ્રયોગ પદ્ધતિમાં લાવે છે, જેના ફળ સ્વરૂપે તે આગળ જતા અંતર્મુખ થઈ શકે છે અને સ્વરૂપનો ભાવ ભાષણ અથવા નિર્ણય કરી શકે છે. એટલે સ્વાધ્યાય છે એ સમજણનો પ્રસંગ છે, સત્સંગ અને સ્વાધ્યાય છે એ સમજણ કરવાનો પ્રસંગ છે. સ્વલક્ષ્ય થવું જોઈએ. તમે એક વાર લીધેલું છે કે આ તો શિસ્તનો નિયમ છે. કેટલાક નિયમો શિસ્ત અંગેના હોય છે કે ભાઈ મંદિરમાં જોર જોરથી બૂમો પાડીને વાતચીત ન કરાય, એમ ભગવાન બિરાજે છે. અથવા મંદિરમાં ઘરની કે દુકાનની ચર્ચા ન કરાય, દીકરા દીકરીની હકમણની ચર્ચા ન કરાય, કે ઝઘડા ન કરાય. ભગવાનનું મંદિર એટલે ભગવાનનું સમોસરણ જ કહેવાય ને, તો એ એક શિસ્ત છે. બૂટ ચંપલ પહેરીને ન અવાય, મંદિરમાં બૂટ ચંપલ પહેરીને દાખલ ન થવાય. એક સામાન્ય શિસ્ત ની વાત થઈ ગઈ ને કે મંદિર માં બીડી ન પીવાય. એમ શાસ્ત્ર સ્વાધ્યાય અને સત્સંગ પરલક્ષે ન થાય, સ્વલક્ષે જ એકાંતે થાય, એનો શિસ્ત નો નિયમ છે. ડિસિપ્લિનરી પ્રિન્સિપલ, ડિસિપ્લિન તોડ્યો કે ભાઈ તો કેટલી ગંભીરતા હોય તો પછી વાંધો ન આવે. મિત્રજન મંદિરમાં ગામની ચોવટ કરે એમ સાધ્યમાં બેઠો બેઠો ગામની ચોવટ કરે છે. બીજા ઉપર લખી જાય એનો અર્થ શું થાય છે? જેમ મંદિરમાં જેને ગામની ચોવટ કરે એમાં સ્વાધ્યાય હોલમાં બેઠો બેઠો ગામની ચોવટ કરે છે. એક જ સરખું થઈ ગયું ને, ડિસિપ્લિન તોડ્યો, દેખાવ જુદો છે. બધું વાત કરે છે એટલે બધાને ખબર પડે છે, આ મનમાં કરે છે એટલે ખબર નથી પડતી. વાત તો એની જ છે. પારકી પંચાત છે, પરલક્ષ છે, એ શું છે? કેવી વાતો થાય. માણસ બે ત્રણ જણા હાલતા ખાયલા જતા હોય, એમાં સામે એક ભેંસ મળે, સિંગડા બહુ મોટા, ભેંસ મોટી તેને સિંગડા મોટા છે, દુબળી છે ને સિંગડા મોટા છે. આ દુબળી ભેંસ ને સિંગડા આપડા મોટલા તેને ભાર નહીં લાગતો હોય, કેવી ચિંતા કરે છે કે આવી ભેંસ છે અને સિંગડા આપડા મોટા છે તેને ભાર નહીં લાગતો હોય, કે ભેંસ ના સિંગડા ભેંસ ને ભારે તને તને એનો ભાર લાગે દુબળી. આ ફાલતુ ને પંચાત ભેંસ ના સિંગડા જેવી છે. જે કેવળ દુર્લક્ષ નો વિષય છે એને લક્ષ કરે તો નુકસાન થાય. સત્સંગ બધો ખવાય જાય, શું થાય? સત્સંગ બધો છવાઈ જાય. કેટલા વર્ષથી સત્સંગ કરો છો? અમે તો ઘણા વર્ષથી કરીએ છીએ. કોણ ચાવી ગયું તો પછી ખબર લક્ષ એવું થાય. સ્વલક્ષ પરલક્ષ ઉપર ઘણી વાતો લીધી છે ડાયરીમાં. સ્વલક્ષ પરલક્ષ ઉપર ઘણી વાતો આવે છે. ચારસો નેવાસી, ચારસો ને નેવું દ્રવ્ય સ્વભાવની મહાનતા નહીં ભાસવાને લીધે તત્વનું સ્વરૂપ જાણવા છતાં, એટલે કે જાણપણું થવા છતાં, પર તરફના ભાવમાં ઊંડે ઊંડે રાજીપો રહી જાય છે, અથવા પરલક્ષી જ્ઞાનમાં સંતોષાઈ જવાય છે. ત્યાં અંદર રહેવાના ભાવ નથી, અભિપ્રાયની ભૂલ થઈ. ભાવ શબ્દ અહીંયા અભિપ્રાય ના સ્થાને છે. દ્રવ્ય સ્વભાવની માનતા ભાષે તો એના મહિમામાંથી બહાર નીકળે નહીં. કેવું માન છે, દ્રવ કેવું માન છે કે મહિમા માંથી છૂટું જ ન થઈ શકે. સિદ્ધ ભગવાનને કે અરિયંત ભગવાનને એક સમયમાં લોકાલોકના ત્રણેય કાળના પર્યાયો જણાય છે. જગતમાં વિચિત્રતાનો કઈ પાર છે? કઈ વિચિત્રતાનો પાર? છતાં એમનો ઉપયોગનો એક અંશ આંખના ખૂણેથી પણ બીજે જોવાતા નથી. એમ કહી શકાય. અને એક સમય માટે પણ એનું કારણ શું? આખા જગતની આટલી બધી વિચિત્રતા એક સાથે જ્ઞાનમાં આવે, છતાંય તે ઉપયોગ એક અંશે એક સમય માટે વિચલિત ન થાય, ધ્રુજારી ન આવે, ચંચળપણું ન આવે, એનું શું કારણ? કે પોતાનું સ્વદ્રવ અને સ્વસ્વરૂપ એવું છે કે ત્યાંથી બહાર નીકળે એવું છે જ નહીં. એ બધી વિચિત્રતાની ઉપેક્ષા કરીને એ દશા કેળવી છે. એટલે જેને પરતરફના વલણવાળા ભાવમાં ઠીક પણ અથવા અધિકતા રહે છે, અથવા જો ઉઘાડ જ્ઞાન પર લક્ષી થયું, એમાં સંતોષ થયો, એનું જાણપણું છે, એ જાણપણું કઈ કાર્યગત નથી અને એના અભિપ્રાયમાં એને અંદરમાં અંતર્મુખ થઈને રહેવું પણ નથી. અભિપ્રાયમાં હજી બહિર્ભાવમાં રહેવું છે. ભલે બધું જાણે તત્વનું સ્વરૂપ, રહેવું છે બહાર. અભિપ્રાયમાં ફરક નથી. બહારના ભાવોમાં રહેવાનો અભિપ્રાયમાં ફરક નથી. અભિપ્રાયની ભૂલ છે મોટી. એટલે સોગાનીજીએ કીધું છે કે અભિપ્રાયની ભૂલ છે તે થોડી ભૂલ નથી, થોડી દેખાતી હોય તો પણ એ પૂરી જ ભૂલ છે. પછી એક ન્યાય લીધો છે આના ઉપર, ખાસ કરીને જે સમજાવનારા વિદ્વાનો પંડિતો છે એને લાગુ પડે એવો ન્યાય છે, પણ જરા સૂક્ષ્મ ન્યાય છે. કે બીજા જીવો પોતાથી સમજે અને પોતે રાજી થાય એવી એક સુખની કલ્પના રહે છે. અને આ કલ્પનાને કારણે જીવને અપેક્ષા બુદ્ધિ રહે છે કે હું સમજાવું છું ને આ કેમ સમજતા નથી, એવી અપેક્ષા વૃત્તિ થઈ જાય. હું બરાબર સમજાવું છું, સમજાય છે કેમ સમજે નહીં. એટલે બીજા જીવો પોતાથી સમજે એમાં રાજી થવાનું નથી સમજાવનારે. નુકસાન ક્યાં કેવી રીતે થઈ જાય, પરિણામનો વેપાર થોડો વિચિત્ર છે. બીજા જીવો પોતાથી સમજે અને પોતે રાજી થાય એવી સુખની કલ્પના લે ત્યાં સુધી, એવા પરિણામ રહે ત્યાં સુધી ધારણા બરાબર હોવા છતાં સમજણ બરાબર છે, સમજાવે છે પણ બરાબર, અંદર નું પ્રયોજન અયથાર્થ થઈ જાય છે. પ્રયોજન ચૂકવાનો વારો આવે એવું બની જાય. પ્રયોજન યથાર્થ થાય પછી શું થાય? પ્રયોજન છૂટી ગયું પછી શું? અને તેથી મિથ્યાત્વનો ત્યાગ થતો નથી, વસંગો મટતો નથી. સમજણ બરાબર હોય તો પણ મિથ્યાત્વ ન જાય. એટલે આ પ્રકાર પણ આવવો ન જોઈએ કે મારાથી બીજા સમજે ને એનો રાજીપો મને આવે.
સુખ થવા માટેની જુઠી કલ્પના થઈ
ગઈ. હે, સુખ થવા માટેની જુઠી કલ્પના, એ પણ સુખ થવા માટેની કલ્પના છે. તો એમ જ હોવું જોઈએ, એના માથે જ નખાય. એનું ખાતું ખુલ્લું છે, ગમે તું નાખવાનું એ ખાતે ચડાવવાનું. બોલવામાં ત્યાં સુધી બોલી નઈ, આત્મા બોલતા શીખ્યા ને એમનો પ્રતાપ છે. આપણને આત્મા બોલતા ક્યાં આવડતું? તો વાત તો સાચી છે. બધા જે વક્તા બધા ને લાગવું પડે, ગુણ પ્રમોદ આવો એ બીજી વાત છે. અને મારાથી સમજે છે એને લઈને હું ખુશી થાઉં છું બીજી વાત છે, બે એક વાત નથી. હું જીવ સમજે, યથાર્થ સમજણમાં આવે, વિશેષ સમજણમાં આવે, એનામાં કઈ ગુણ દેખાય, સરળતા મધ્યસ્થતા આદિ, એનો પ્રમોદ થાય, એમાં રાજી થવા માંગતો નથી. મારાથી સમજે એમાં રાજી થવાની જરૂર નથી. યોગ્યતા હતી. આ તો જિનેન્દ્ર દેવ નું તત્વ છે, તીર્થંકર દેવ નું તત્વ છે. જગત નો લાભ લઈએ તો તીર્થંકર દેવ ની પણ ભાવના હતી. આખું જગત એનો લાભ લઈએ તો તીર્થંકર દેવ ની ભાવના હતી. આપણે માથે ઓઢવાની ક્યાં જરૂર છે? મેં આમ કહ્યું બસ પતી ગયું. સેવક થઈને રહેવું, વ્યવસ્થાપક થઈને નહીં. નહીં તો મારે વ્યવસ્થા મેં કરી, મારા હાથમાં વ્યવસ્થા હતી. સેવક થઈને રહેવું, પર સત્તા અવલંબી જ્ઞાનની મીઠાશ કે રસ પરસોતાપલંબ એટલે શાસ્ત્ર વાંચીને થયેલું જ્ઞાન, કે સાંભળીને થયેલું જ્ઞાન, એનું મીઠાશ કે રસ અથવા એની અધિકતા કે મહિમા, એ જીવને અંતર્મુખ થવામાં વિઘ્ન રૂપે છે. કેમ કે એ પર સત્તાને અવલંબીને એ જ્ઞાન પ્રગટ્યું, એની મહત્તા નહીં આપી જોઈએ. ભલે પેલા જાણપણું નહોતું, હવે થયું થાય તે. એની મીઠાશ, એનો મહિમા, એની અધિકતા કઈ ન, એમાં હું. અને અત્યારે જે જ્ઞાન છે ને, એ તો અંગ પૂર્વના જ્ઞાનના લાખમાં ભાગનું નથી. કોઈને કોઈને વધુમાં વધુ વાંચન શ્રવણ હોય એને અંગ પૂર્વના જ્ઞાનના લાખમાં ભાગનું નથી, હજારમાં ભાગનું નહીં, લાખમાં ભાગનું. એનો હું અહંભાવ કરું, એની અધિકતા ને એની મીઠાશ નું. ક્યાં ભૂલ થાય ખબર જ ના પડે. સત્સંગ નો હોય ને એને ખબર જ ના પડે કે મારે ક્યાં ભૂલ થાય છે. આ તો સત્સંગ હોય એટલે બધી ચર્ચા થાય, ને મને પોતે પછી તપાસતો જતો હોય, પોતાને વિચારતો જતો હોય, અંદર જોતો જોયું આવું કઈક મને નથી ને, આવું કઈક મને નથી ને, એને હજી વારો આવે. સત્સંગ હોય તો કઈ ખબર જ ન પડે, કેમ કે આ બધા પડખા થઈ જ જાણ હોય. બહુ હાઈલી ટેકનિકલ સબ્જેક્ટ છે.
હિન્દીમાં કહેવત છે, અંધે મેં કાણા રાજા. હા, થોડો થઈ જાય એટલે હું રાજા થઈ જાય. હા, જાણકારી વધારે.
સાચી વાત છે. તેથી આ પ્રકારના વિઘ્નને દૂર કરવા મરણીય પ્રયત્ન કરવા યોગ્ય છે. કેવો? ગમે એમ કરીને અંતર્મુખ થવામાં જે જે બાબત, જે જે વાત વિઘ્નરૂપ થતી હોય, કોઈ પણ ભોગે એને ટાળવી જોઈએ. કેમ કે અનંત કાળ થી બધું કર્યું છે, પણ બહારનું ને બહારનું જ કર્યું છે, અંતર્મુખ જ નથી થયો. હા, એ રહી ગયું છે. એક વાર આખા જગત થી આંખ મીચી લેવા જેવું છે, અને તો વિપર્યાસ થી, આવા બધા વિપર્યાસ થી બચી શકાય. મારે કોઈ નહીં, અરે કાંઈ લેવા કે, હું મારું કરવા નીકળ્યો છું અને મારું કરી લો. શું કરવા નીકળ્યો છું? હું મારું આત્મકલ્યાણ કરવા નીકળ્યો છું, હું મારું કરી લેવા માંગુ છું. પછી વાંધો નથી, કોઈ વાત કરતા રાજી થાય તો મને શું ફાયદો? આપણે સમજાયું, તમે સમજ્યા. ફાયદો નથી ને, ઉપકાર બુદ્ધિ ગાય તો ફાયદો નથી. ફાયદો છે કઈ નહીં. આત્મામાં શું આમ આવે? આત્માને એથી શાંતિ થાય, એની આકુલતા થવા, અપેક્ષા વૃત્તિ રહી જવાની. આમ તો શું સ્વાધ્યાય ને સમજણ પોતાને માટે છે ને. મારો એક જણ સમજાવે છે, બીજાઓને સમજવાનો પ્રસંગ છે. કાંઈક તો એવું બનવાનું છે કોઈને ને કોઈને માટે. પણ દરેકે પોતાને માટે પોતે કરે છે, એમ જો તો વાંધો નથી. ભલે તમે સમજતા હોય, પણ તમારા માટે કઈ મારે કરવું નથી. મારે જે કરવું છે મારા માટે કરવું છે. મારો સ્વાધ્યાય મોટા અવાજે કરું છું. મનમાં કરવાનું. હું મારું કરું છું એમ લેવાનું, પછી વાંધો નથી. મારી ભાવના વૃદ્ધિ અર્થે, મારી નિર્મળતા અર્થે, મારો આત્મરસ વૃદ્ધિગત થવા અર્થે હું મારું કામ કરી રહ્યો છું. સાઈડ ઇફેક્ટ કોઈને આવ્યો એ આવે, આપણે શું કરીએ? એની જેની યોગ્યતા આવે ને સાઈડ ઇફેક્ટ આવે, એ સાઈડ ઇફેક્ટ ની વાત છે. નહીતર અપેક્ષા વૃત્તિ આવી જાય, કેમ સમજતા નથી? સમજાવીએ છે ને સમજતા નથી, એના જેવું થાય. અને એ સમજાવનાર ગડબડ કરે ત્યારે તો બહુ જ પછી થાય, આપણે આટલું અટું કર્યું ત્યારે આમ કર્યું તોય આમ કર્યું, પણ તે ક્યાં એને આટું કર્યું છે? એને આટું કર્યું તારી ભૂલ છે. ગુરુદેવ પાસે તો બહુ માણસો આવતો, કેટલાક માણસો એવા હતા કે ત્યાં જ્યાં સુધી ગુરુદેવ પાસે રહ્યા ત્યાં સુધી તો ગુરુદેવ નો ખૂબ મહિમા ને ઉપકાર ગાય, અને પાછા બહાર ગયા પછી ગડબડ કરી હોય પાછા ગુરુદેવ ને એનું કઈ નહી, એનું શું કારણ? મારે શું લેવા દેવું? અહીંયા આવતો ત્યારે મારે કઈ લેવા દેવું નતું, વખાણ કરતો હતો ત્યારે મારે લેવા દેવું નતું, પ્રશંસા કરતો હતો ત્યારે લેવા દેવું નતું, તો મારે અત્યારે હે ને લેવા દેવા? હવે એની યોગ્યતા એની યોગ્યતા વાત પૂરી થઈ, એની યોગ્યતા એમ મારે કઈ સંબંધ નથી. ઘણા પ્રસંગો એવા બન્યા છે છતાં ગુરુદેવ ને કઈ અસર નથી દેખાણી, એનું શું કારણ? પોતે પ્રશંસા કરે ત્યારે પણ કઈ નિર્લેપ છે, નિંદા કરે ત્યારે પણ માટે મારો છે એવું જેને જોયું નથી.
આજે સવારે પ્રશંસા કરતા હતા ને ભયાની,
આપણને ખબર છે ન ખબર હોય તો આપણે શું, બીજી સાહેબ ની આપણને ન ખબર હોય તો આપણે રાજી થવાનું કઈ કારણ નથી. હું પણ આવે, પણ એ તો પ્રયત્ન કરવાનો ના આવે એનો. પોતાનો રાગ છે કે નહી? રાગ પોતાનો છે કે નહી? રાગ પોતાનો કેમ જોતો નથી? પોતાના રાગ ને જોવો જોઈએ. જ્ઞાની છે એ ઉપદેશ આપે છે, તું કે છે મારો રાગ છે એટલે એટલું પ્રવૃત્તિ થાય છે, હું કોકના હાથો કરું છું ક્યાં વાત છે? મારો વાત છે ત્યાં સુધી ની વાત છે, મિત્રાક્ષર સદ ક્યાં કોઈ બોલવાનું છે? શાક તો પોતાના બાકી તો કોઈ પર્યાયમાં ઊંઘ ન આવે એટલા માટે તો મોક્ષને પૂર્ણતાનું લક્ષ બંધાયું છે. એ તો પૂર્ણ ન થાય ત્યાં સુધી અધૂરી પર્યાયમાં ક્યાં તારે ઊંઘ કરીને શું કરવાનું છે? લક્ષ્યની પૂર્ણતાનું બાંધ્યું નથી તો એ વિચાર કરવો. હું પૂર્ણતાનું લક્ષ્ય બાંધ્યું નથી એટલે આ ગડબડ થાય છે મારી, નહીં તો થાય નહીં. અધૂરી પર્યાયમાં, આ તો અધૂરી પર્યાય નથી, આ તો રાગની પર્યાયમાં હું પણ કરે છે. પોતે પોતાના સિદ્ધાંત માટે કરે છે કે કોઈક નાટું કરે છે? જે સિદ્ધાંત પોતે સ્વીકાર્યો છે એ સિદ્ધાંત માટે કરે છે કે કોઈના માટે કરે છે? શાના માટે કરે છે? કોકના માટે કરે છે? સિદ્ધાંત એટલે મને જે સિદ્ધાંત પ્રિય છે એ સિદ્ધાંત જગતમાં ફેલાય, એ સિદ્ધાંતની મને દ્રઢતા થાય, બીજાને દ્રઢતા થાય, એમ એવી રીતે પ્રવર્તવાનો મારો સિદ્ધાંત છે એટલે હું કરું છું. સમર્પણ કરવું એ પણ મારો સિદ્ધાંત છે કે નહીં? મારા સિદ્ધાંતને હું અનુસરું છું, એમાં બીજાને યાર શું લેવા દેવા? કોના હાટું કર્યું તમે? એમ તમે કોઈ કામ કર્યું સંસ્થાને? કોના હાટું કર્યું? સંસ્થા હાટું કર્યું? મેં કર્યું મારા સિદ્ધાંત માટે. નથી કે ભાઈ તમે આટલું બધું કર્યું, હું આમ કરે, લોકો આમ કરે, પાછા લોકો આમ. અરે ભાઈ જે કરે એ કરે, મેં મારા સિદ્ધાંત માટે કર્યું છે. પછી મારે હું કોઈના માટે કર્યું હોય ત્યારે એને એમ થાય કે આ બીજાને માટે કર્યું ને એને આમ કરી લીધું. તમે કોના માટે કર્યું? તમે પોતાના સિદ્ધાંત ને અનુસરવા માટે કર્યું. વાત પૂરી થઈ ગઈ. સિદ્ધાંત એટલે મારા સિદ્ધાંતને વળગી રહેવા માટેનો મારા પરિણામ છે. પ્રવૃત્તિ જે થઈ હોય તે થાય, એમાં દ્રઢ થવા અર્થે સિદ્ધાંતને અનુસરતા મારા પરિણામ થાય છે. બસ એ સ્વાભાવિક પરિસ્થિતિ છે, કોઈના માટે કઈ કરવાનું છે ને. Thank you.